તારીખ 9/3/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 55 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગનો અવાજ આવે છે.
એમાં કઈ ને કઈ કલ્પના કરે છે, કહેવા માંગે કઈ કે પોતે કલ્પે કઈ, અથવા પોતાને પણ કેટલીક સમજણ છે માટે પોતાની સમજણ પ્રમાણે તુલના કરે જોખે, અથવા તેમના લૌકિક તેમના વચનોનું લૌકિકપણે અર્થઘટન કરે. લૌકિકપણે અર્થઘટન કરે એટલે શું કે લૌકિક સદગુણોમાં એને લઈ જાય, અલૌકિક સદગુણોમાં ન લઈ જાય. એમ કે આ સેવા આદિના કાર્યો છે લૌકિકમાં, દવાખાના બધું બનાવે છે ને, એ સત્પુરુષના શાસ્ત્રના વચનોને લૌકિક અર્થઘટનમાં લઈ ગયા છે. અથવા તેમના વચનને ભાવુકતા ગણી લેવી, એ તો ભાવાવેશમાં બોલી ગયા હોય એવું આપણે કઈ એવું માની ન લેવાય. કેવી કેવી ભૂલ થાય છે, તો અતિશયોક્તિ કરેલી ત્યાં સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, તો કઈ અતિશયોક્તિની વાત ગણાય. તથા કૃષ્ણને કઈ પરમેશ્વર હોય, દ્રષ્ટિ હોય ને કઈ પરમેશ્વર બનાય, અતિશયોક્તિ માની લ્યો. અથવા એમને ધ્યાન નહીં રહ્યું અને બોલી ગયા હશે, અજાગ્રત ઉપયોગ છે બોલ્યા હશે, કદાચ બોલવામાં ખ્યાલ નહીં થઈ ગયો છે, બોલાઈ ગયો હશે, કઈ કઈક પ્રકારે પોતાની ચતુરાઈ છે અર્થઘટન કરે છે. અથવા એમને વચન વિલાસ ગણવો, એમને બહુ ભાષા અલંકાર ઘણો આવે છે ને, ગૌમાં વચન વિલાસ, વચન વિલાસ ગણી લેવો. કઈ ને કઈ પ્રકારે જે એની કલ્પના કરે છે સત્પુરુષોના વચનોની, આ તો આવે છે એક પત્રમાં, સત્પુરુષના વચનોનું લૌકિક રીતે અર્થઘટન કરવું નહીં, એટલે એક પત્રમાં સ્પષ્ટ આવે છે. એટલે પોતાની કલ્પના અનુસાર કોઈ પ્રકારે એનો અર્થ ન કરવો, અથવા એને તોડવું નહીં, પોતાની કલ્પનાથી તોડવું નહીં, લૌકિક રૂપે અર્થઘટન ન કરવું, ભાવુકતા ગણી લેવી નહીં, અતિશયોક્તિ ગણી લેવી નહીં, ભાવાવેશ ગણવો નહીં, કે વચન વિલાસ કે અલંકાર ઉપમાં અલંકારમાં લઈ લેવો નહીં, કાંઈ ન એવો પ્રકાર રાખવો. એવો જો પ્રકાર થાય તો એ પોતાનો સ્વચ્છંદ છે અને જીવને દર્શનનું એટલે મિથ્યાત્વ વૃદ્ધિનું કારણ છે, દર્શનનું એટલે મિથ્યાત્વ વૃદ્ધિનું એ કારણ છે, અજ્ઞાન વૃદ્ધિનું એ કારણ છે. સામે સામે લેતા જઈએ છીએ જ્ઞાનીના વચનને અલૌકિક અર્થમાં ઘટાડવા, આત્મકલ્યાણ થાય એ પ્રકારનું વર્તન કરવું નહીં. એટલા માટે ન કરવું કે તેમના સર્વ વચનમાં આત્મકલ્યાણ કરવાનો જ આશય હોય છે, બીજા કોઈ પ્રકારનો આશય હોતો નથી. નાનીના વચનને અલૌકિક અર્થમાં ઘટાડવા, તેમના વચનમાં ગર્ભિત પરમાર્થને સમજવાનો દ્રષ્ટિકોણ રાખવો. કોઈ પણ પ્રકારનું વચન હોય તો એમાં ગર્ભિત રીતે પરમાર્થ કેવી રીતે છે એ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવો. પહેલું વચન છે કૃષ્ણ બાળા, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો, નિંદ્રા ટાળીને ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરવો, પારમાર્થિક અર્થઘટન કરો. આમ રાત પૂરી થઈને સૂરજ ઉગ્યો છે એમ નથી કેવું, ભાવ નિંદ્રા કાળવા માટે અજ્ઞાન નહીં અંધકાર નહીં, રાત્રિ પૂરી થઈ છે, હવે ભાવ નિરાકારનો પ્રયત્ન કરો. કોઈ પણ વચન માંથી પરમાત્મા આત્મજાગૃતિમાં અનુભવ આવે છે. પ્રશ્ન આ વખતે પણ આવશે તમારે આટલામાં આટલાનું વચન છે એનો અર્થ શું કરવો? ઘણા વચનો શરૂઆતમાં તો સેંકડો વચન લખ્યા છે, એક વખત તો 700 વચન એક સાથે લખી નાખ્યા છે. આગળ પાછળ એનો કઈ રેફરન્સ તો કોન્ટેક્સ્ટ તો હોતો નથી કે કયા સંદર્ભમાં આ લખે લખ્યું છે. પણ ગમે તે વચન હોય, અલૌકિક રીતે આત્મકલ્યાણને દર્શાવનારા એ વચનો છે. એવા દ્રષ્ટિકોણથી એમાંથી પરમાર્થ સમજવો અને પરમાર્થ કાઢવો. એનો લાંબો હોય કે 1.5 કલાકમાં પૂરું નહીં થાય. અર્થાત તેમાં સમાહિત માર્ગની વિધિને ગંભીર રહસ્યની ગહન ચિંતનથી શોધ કરવી. સત્પુરુષના વચનમાં જે માર્ગની વિધિનું ગંભીર રહસ્ય પડ્યું છે એના કેટલા ઊંડાણમાં જઈને એની શોધ કરવી, એ રીતે એમના વચનોને અંગીકાર કરવા, એ પ્રકારે એમના વચનોને વિચારવા, અર્થઘટન કરવાનું લે તો દર્શન મૂળનો ભાગ તૂટીને સમ્યક દર્શનની સમીપતા થઈ શકે. પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ થવા છતાં પણ શાસ્ત્ર સ્વાધ્યાયને અધિક મહત્વ દઈને સત્સંગને ગૌણ કરવો તે પસંદ છે. ઠીક, એમાં જીવ શું ભૂલ કરે છે કે શાસ્ત્ર તો આચાર્યના 6th-7th ગુણસ્થાનમાં લખેલા છે અને સત્પુરુષ જે શ્રવણ કરાવે છે એ તો 4th ગુણસ્થાને બિરાજમાન છે. માટે આપણે પ્રત્યક્ષ યોગને છોડીને ઘરે શાસ્ત્ર વાંચો, કાંઈ જવું નથી સાંભળવા. એ જીવનો સત્સંગ છે અને શાસ્ત્ર વાંચતા વાંચતા એ દર્શનોને વધારી રહ્યો છે, મિથ્યાત્વ અને અજ્ઞાનને પુષ્ટ કરી રહ્યો છે. કૃપાળુદેવે તો 661માં એને અશુભ યુગ અશુભ શાસ્ત્રાભિનિવેશ અપ્રશસ્ત શાસ્ત્ર અભિનિવેશ એવો શબ્દ લાગ્યો છે. અપ્રશસ્ત એટલે અશુભ, પ્રશસ્ત એટલે શુભ અને અપ્રશસ્ત એટલે અશુભ. 661 પત્રમાં અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કર્યો છે. ત્યાં તો શાસ્ત્ર વાંચતો નથી પણ અશુભ પરિણામથી તારા સત્સંગનું પોષણ કરે. સમ્યક દર્શનથી હજારો ગાવ દૂર ચાલ્યો દેશ અને ખબર પડશે. કૃપાળુદેવને કરુણા બહુ આવે છે. વર્તમાન જૈન સંપ્રદાય જોઈને એવું બોલ્યા છે, એવું લખ્યું છે કે અત્યારની સંપ્રદાયની ધાર્મિક પ્રવૃત્તિ જોઈને જીવ ધર્મ કરવાને બદલે કોટ્યવધિ જોજન એવા શબ્દ વાપર્યા છે. કેટલા કરોડોની અવધિ એટલા યોજન દૂર જતા જોઈને અમારું તો હૃદય કરુણાથી રડી ઉઠે છે. અરે રે, જીવ ધર્મ પામવાને બદલે અજ્ઞાન અને મિથ્યાત્વને પુષ્ટ કરે છે. સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ હોવા છતાં પણ શાસ્ત્ર સ્વાધ્યાયને અધિક મહત્વ આપીને સત્સંગને ગૌણ કરે છે તે જીવ સ્વચ્છંદ પોષીને દર્શનોને વૃદ્ધિ કરે છે. એમ કરવાને બદલે સત્પુરુષના સમાગમને શાસ્ત્ર સ્વાધ્યાયથી પણ અધિક ઉપકારી સમજીને શાસ્ત્ર સ્વાધ્યાયથી ઉપકાર થશે એના કરતાં પણ પ્રત્યક્ષ યોગથી સત્સમાગમમાં વિશેષ આત્મકલ્યાણ થવાનો અવસર છે એમ સમજીને તેને મુખ્ય કરીને સત્સંગની ઉપાસના કરવી તો દર્શનો ઘટીને આગળ વધી શકાશે, નહીતર સ્વચ્છંદ થી દૂર જવાનો બનશે. સત્પુરુષના ઉપકારને છુપાવવો કે ભૂલી જવો અથવા તેમના ઉપકારની ઉપેક્ષા કરવી અને પોતાના ગુરુને ગુરુ અપ્રસિદ્ધ હોવા છતાં પણ પોતાના ગુરુ અપ્રસિદ્ધ હોવાથી તેને તેના વ્યક્તિગત રીતે તેને ગોપવવા અને પોતાના માનાર્થે પ્રસિદ્ધ જ્ઞાનીનું નામ લેવું, પકડ્યા છે કેટલાક પરિણામો કે જેનો ઉપકાર થયો હોય એને ભૂલી જાય અથવા છુપાવે, અને કોઈ એક જ્ઞાની એવા હોય કે જેને ઘણા માનતા હોય ત્યાં મળી જાય અને પોતાને જેનાથી લાભ થયો હોય એને છુપાવે, એને ગૌણ કરે. કેમ કે એને મુખ્ય કરવાથી માન નહીં મળે, પણ બધાને મુખ્ય કરે છે, એને મુખ્ય કરશે તો પોતાને પણ માન મળશે. આવા બધાના જે પ્રકાર છે શાસ્ત્રમાં એને એક પ્રકારનો ચોરીનો દોષ કહે છે. શાસ્ત્ર ભાષામાં એ વાત કરે છે, શબ્દ એવો ચોખ્ખો નથી લીધો, પણ એ પ્રકારનો જે દોષ છે કે પોતાના ગુરુના નામને છુપાવે, ભૂલી જાય, તેના ઉપકારને ગૌણ કરે તો દર્શન ગુણની વૃદ્ધિ થાય. તેમ નહીં થતા સત્પુરુષ રૂપ ગુરુના ઉપકારને ગોપવા વિના પ્રસિદ્ધ કરવો અને તેમના ઉપકારને સર્વોત્કૃષ્ટતા રૂપે મહિમા ગાવો એ નિમોક્ષને કર્તવ્ય છે, એને બીજું કાંઈ કર્તવ્ય. લૌકિક ભાવમાં ખેંચાઈને એને ગોપવા જેવો સંપ્રદાય અથવા પરંપરા ચલાવવા માટે સંપ્રદાય કે રૂઢિ તત્વ પ્રચારના પ્રભાવના અંગરૂપ પ્રવૃત્તિ કરવી અને એવી પોતાની સમજ અનુસાર પ્રવૃત્તિ કરતા સત્પુરુષની આજ્ઞાને ગૌણ કરવી, અમારા સંપ્રદાયમાં તો આ રીતે ધર્મ પ્રભાવના થાય છે. એટલે અમારા દિગંબર સંપ્રદાયની રૂઢિ પ્રમાણે કરશું, અથવા અમારા સમૂહમાં તો આ પ્રકારે બધું થાય છે, અમારી રૂઢિ તો આ છે, ધર્મ પ્રભાવના નહીં અમારી રૂઢિ છે, અમારે ત્યાં આ પ્રકારે બધું થાય છે. એ પ્રકારે સંપ્રદાય અથવા સંપ્રદાયની પરંપરાને ચલાવવા માટે ધર્મ પ્રભાવના પરિણામ જે પ્રકારે થતા સત્પુરુષની આજ્ઞા હોય તો પણ એને ગૌણ કરી દે છે કે નહીં, આપણે તો સંપ્રદાયમાં આમ ચાલે છે, એ કહે એમ નહીં આપણા સંપ્રદાયમાં, એ રીતે સત્પુરુષની આજ્ઞાને અવગણના કરવી. એક બીજું બાનું પકડીને આ છળ છે બધા જીવના, છો આજ્ઞામાં નહીં રહેવા માટેના આ બધા છળ છે, એ કાંઈક ને કાંઈક ધર્મનું બાંધ કરીને પણ સ્વચ્છ કરીને દર્શન મને વધારે છે અને એ રીતે પોતે મિથ્યાત્મને પુષ્ટ કરીને મોક્ષ માર્ગથી દૂર જાય છે. તેથી લોક દ્રષ્ટિથી દૂર રહીને, સંપ્રદાય બુદ્ધિથી દૂર રહીને માત્ર જ્ઞાનીની આજ્ઞા અનુસાર પરમાર્થને આત્મહિતને જ લક્ષ્યમાં રાખીને એવા લક્ષ્ય સહિત ધર્મ પ્રભાવના અને તત્વ પ્રચાર આદિના કાર્યમાં જાવ અને નિજ હિતની જો અપ્રગટતા હોય કે નિજ હિત પ્રગટ્યું ન હોય તો એનો ખેદ રાખવો. કહેવાનું તાત્પર્ય એ છે કે અમે તો પ્રભાવનામાં વર્તીએ છીએ, ભલે અમારું કલ્યાણ ન થાય પણ અમે તો પ્રભાવના કરવા માંગીએ છીએ. પોતાના કલ્યાણને ગૌણ કરીને કોઈ પ્રભાવના કરે છે ત્યારે એને ખટક નથી થતી, એને ખટકવું જોઈએ, મારું આત્મકલ્યાણ સાધતો નથી અને પ્રભાવના કાર્યમાં તત્વ પ્રચારના કાર્યમાં લાગે એ મારા માટે કર્તવ્ય નથી. એમાં સ્વચ્છંદ થાય છે, એ પણ એક પ્રકારનો સ્વચ્છંદ છે. ઠીક, તત્વ પ્રચાર ને પ્રભાવના કાર્યમાં પણ સ્વચ્છંદ થાય કે એમાં પણ થાય જો આત્મહિતને મુખ્ય ન કરવામાં આવે તો. આત્મહિતની મુખ્યતા હોય તો એની અંદરમાં ખેદ થયા વિના, રિયલી ખટક થયા વિના, એની ખટકે આંખમાં કડવું પડે ને ખટકે એવી રીતે એને ખટકે. શું કહે છે કે ભલે એ તત્વ પ્રચારના કામમાં વ્યાખ્યાનની કરવાની કુશળતા હોય, કોઈ વક્તા હોય અથવા કોઈ લેખક હોય અને ગ્રંથ લખતા હોય, તેમાં પોતાના પોતાની મહત્તાના પ્રદર્શન કરવાની ઈચ્છા રહે છે, એ બધા પ્રકારની અંદર કરે છે. આ જરા જે તત્વ પ્રચારમાં જે મોક્ષો લાગેલા છે એને થોડું વિશેષપણે વિચારવા એવું વિશે છે, થોડો વિસ્તાર છે.
બાહ્ય વૃત્તિ છે,
શોષણની જે પરલક્ષી જ્ઞાનને ઉઘાડવા કારણે વ્યાખ્યાનની કુશળતા કે લેખનની કુશળતાથી બીજા કરતા પોતાનું અધિકપણ દર્શાવતા અથવા એક પ્રકારના અભિપ્રાયથી સ્વચ્છંદ થાય છે અને દર્શન બહુ વૃદ્ધિગત થાય છે. એ વિષય સૂક્ષ્મતા એ ત્યાં સુધી વિચારવા યોગ્ય છે કે આચાર્યો દ્વારા પ્રણીત ઉચ્ચ કોટીના આધ્યાત્મિક ન્યાયો દર્શાવવામાં પણ આ કુશળતા કામ કરે છે. મૂળ વાત તો આચાર્ય ભગવંતની હોય છે, પણ એને દર્શાવતા એને બતાવતા પોતાની મહાનતાનો પ્રદર્શન કરવાનો હેતુ હોય. જો કેટલી ઊંચી કોટી અને કોટીની વાત અને સૂક્ષ્મ વાત દર્શાવી શકું છું, તો એ પ્રકાર આત્માને અહિત કરતા નીવડે છે, એનાથી નુકસાન થાય છે. એ સ્વચ્છંદનો પ્રકાર છે. તેવા પરિણામ મુમુક્ષુની ભૂમિકામાં થવા ઘટે નહીં, તો પછી કેવા પરિણામ થવા ઘટે એનો વિચાર કરવામાં આવે તો શાસ્ત્ર વાંચન કે લેખન આદિની કોઈ પણ પ્રવૃત્તિમાં નિપુણતા હોય, કુશળતા હોય, વિશેષતા હોય, તો એવું હોવા છતાં પણ તે પ્રવૃત્તિ કરતા કરતા શ્રી ગુરુનો ઉપકાર માનો, મહાપુરુષના ઉપકારને ગાવો, એટલે પોતાનું અહમ પણ નહીં થતા નમ્રતા આવી જશે. હું આમ કોણ છું એમ નથી, શ્રી ગુરુ આમ કહેવા માંગે છે, સમજાણ છે પોતાને, ભલે પોતાને વિશેષપણે સમજાણ હોય તો પણ એ વાત શ્રી ગુરુના ઉપકાર દ્વારા રજૂ કરે, એટલે પોતાની લઘુતા જળવાઈ રહે, પોતાની વિશેષતા દર્શાવવાના પરિણામ ન થાય પણ પોતાની લઘુતા જળવાઈ રહે, એ પ્રકારે પ્રદર્શિત કરવા. આધ્યાત્મિક ન્યાય સમજાવતી વખતે પણ પોતાના આત્માનું લક્ષ્ય રાખવું, સમજાવવાના લક્ષ્ય રાખવાને બદલે એ વિષય જ્યારે ચાલે ત્યારે પોતાનું સ્વરૂપ લક્ષ રાખવું અને સ્વલક્ષી ભાવથી વિનમ્રતાપૂર્વક એનું નિરૂપણ કરવું, જેથી સ્વચ્છંદને ઉત્પન્ન થવાનો અવકાશ રહે નહીં. એ પ્રકારે જો શાસ્ત્ર સ્વાધ્યાય વાંચન લેખન આદિ તો દર્શનમાં તો વૃદ્ધિ ઘટના થાય, દર્શન મનનો અનુભવ કરે. એ જ રીતે સત્શાસ્ત્રનો અવિનય ન થાય, જો અવિનય થાય તો તે પણ સ્વચ્છંદનો પ્રકાર છે. સત્શ્રવણની ઉપેક્ષા ન થવી જોઈએ અને સત્શ્રવણમાં અનિયમિતતા શ્રોતાની હોવી ન જોઈએ. પહેલો વિષય વક્તાને માટે લેખકને માટે લીધો, તો બીજો વિષય શ્રવણ કરવા માટે લીધો. સ્ટેશન ઉપર ટ્રેનમાં જવું હોય તો ટ્રેનના સમય પહેલા પહોંચવું પડે છે, પ્લેન ઉપર જવું હોય તો પણ સમય પહેલા પહોંચવું પડે છે, અને કામ ધંધા ઉપર જવું હોય તો પણ સમય સાચવવો પડે છે. શાસ્ત્ર સભામાં પણ શ્રોતાએ સમયસર ઉપસ્થિત રહેવો. આમનાય તો એવી છે કે શાસ્ત્રથી પધારે એ પહેલા બધાએ ઉપસ્થિત થઈ જવું, પછી શાસ્ત્રજીને બિરાજમાન કરવામાં આવે છે, અને ત્યાર પછી શાસ્ત્ર સ્વાધ્યાય પૂરો થયા પછી જીવાણીની સ્તુતિ કરીને વિસર્જન કરવામાં આવે છે. શાસ્ત્ર સભામાં ગમે ત્યારે આવ્યું, શાસ્ત્ર સભામાં એ જ્ઞાન પ્રાપ્તિ માટે બિલકુલ અનુકૂળ નથી. એમાં જીવાણીનો અભિનય છે અને જ્યાં જીવાણીનો અભિનય થાય ત્યાં સત્સંગ થાય છે અને દર્શનનો નિવૃત્તિ થાય છે. દેવ ગુરુ કે શાસ્ત્ર કોઈનો પણ અભિનય થાય એટલે દર્શનનો તો પહેલા જ તીવ્ર થાય. દર્શનનો તીવ્ર થાય હોય એને જ એવા પરિણામ હોય. એટલે જે શાસ્ત્ર સમ્ય જ્ઞાનનું નિમિત્ત છે, પોતાના આત્મકલ્યાણનું નિમિત્ત છે, તે શાસ્ત્રનો વિનય અત્યંત વિનય હોવો જરૂરી છે. જેમ ગુરુ વિનય, જેમ ભગવાનનો વિનય કરવામાં આવે છે એમ જ જીવાણીનો વિનય થવો ઘટે છે. એ વિનય કરતા દર્શનનો છે. એટલે સ્વાધ્યાયમાં નિયમિત ઉપસ્થિત થવું, સમયસર ઉપસ્થિત થવું એ પ્રવૃત્તિ સાધારણ દેખાય છે, તો પણ પોતાના દર્શનોના સદભાવ અને અભાવના પ્રયોજનને વિચારતા એનું મહત્વ વિશેષ છે. કેમ કે ત્યાં સ્વચ્છંદનો દોષ ઉત્પન્ન થાય છે, જે મહાદોષ છે.
દર્શનનું સ્થૂળ છે, સૂક્ષ્મ છે. દર્શનનું સૂક્ષ્મ છે, સ્થૂળ છે.
દર્શનનો તીવ્ર થાય ત્યારે સ્થૂળ થઈ જાય છે, બંધ હોય ત્યારે જરા સૂક્ષ્મ હોય છે.
પોતાને તેનું માલુમ પડે, સ્થૂળ જયારે થાય ત્યારે પોતાનો કઈ અનુભવ થાય,
સ્થૂળ થાય ત્યારે તો પોતાને ખબર પડે એવો વિષય છે.
ખબર ક્યાં પડે?
તો એટલું એટલું જ્ઞાન વધારે સ્થૂળ છે, એટલી સમજણ વધારે સ્થૂળ છે. જો સ્થૂળ દોષની પણ સમજણ ન પડે તો જ્ઞાન વધારે સ્થૂળ છે, એનાથી પણ જ્ઞાન વધારે સ્થૂળ થયું. અથવા તો સ્વચ્છંદ છે એ અંધપણું છે, એ જ્ઞાનનું અંધપણું છે કે જેને લઈને
અંતર્ઘાતી છે.
જી
દર્શન બહુ અંતર્ઘાતી છે, એનું પૂછતો નથી પડતો.
છે તો એવું જરા, પણ હવે જ્યારે આવું પરમ સત્ય સામે આવ્યું છે, દર્શનોને દર્શાવનારા શાસ્ત્રો મહાપુરુષો એ બધાનો યોગ થયો છે અને અનંતકાળથી એ દર્શનોના કારણે પરિભ્રમણ આ જીવ કરી રહ્યો છે, તો જરા એને ટાળવા માટે કર્ત નિશ્ચયી થવું પડે છે. બરાબર નિર્ધાર કરવો જોઈએ કે હવે એક ભાવમાં અનંત ભાવ ટાળવાનું કાર્ય કરી લેવું છે, કોઈ પણ ભોગે કરી લેવું છે, કોઈ પણ કિંમતે કરી લેવું છે. એવો જ્યાં સુધી દ્રઢ નિર્ધાર ન થાય ત્યાં સુધી મુમુક્ષુતાનો પ્રારંભ પણ થતો નથી. નામધારી મુમુક્ષુતાનો ઉલ્લેખ હોય પણ એ તો નામ માત્ર છે. શાસ્ત્રના વ્યાખ્યાન કરતા માટે અને શ્રોતા માટે સ્વચ્છંદના જુદા જુદા ભેદ બદલાયા વિચાર્યા છે. એમાં શાસ્ત્રના વિષય પ્રતિપાદનને છોડીને વિષયાંતરનું પ્રવર્તન કરવાની જે પદ્ધતિ છે વક્તાની, એ પણ શાસ્ત્રનો શાસ્ત્ર પ્રત્યેનો અવિનય છે. શાસ્ત્ર સ્વાધ્યાય એ કોઈ ભાષણ કરવાનો સ્ટેજ નથી. એ ગમે તે વિષયને એકમાંથી બીજા વિષયમાં ઉડે ઉડાઉડ કરે તે શાસ્ત્ર સ્વાધ્યાયની પદ્ધતિ યોગ્ય રીતે મહાન આચાર્યોના વચનો સામે હોય, ગાથા સામે હોય કે મહાપુરુષના વચનો સામે હોય, જેનો સ્વાધ્યાય કરવો છે એ વિષયને અડીને વિચારવું જોઈએ. એના માટે ગમે તે તર્ક વિતર્કથી વિષયાંતર કરી જાય તો તે વક્તાને શાસ્ત્રોનો, આચાર્યનો કે ગુરુ વચનનો અભિનય થાય છે. અને જ્યાં એવો અભિનય થાય ત્યાં દર્શન સ્વચ્છંદતાપૂર્વકનો વર્ધમાન થાય છે. એટલે વક્તાએ થોડું વિશેષ ધ્યાન રાખવું જોઈએ એવો પડાય ફેરફાર છે. તેથી શાસ્ત્ર વિષયથી દૂર થયા વિના, વિષયાંતર કર્યા વિના સ્વાધ્યાય વક્તા કરે એવી જાગૃતિ વક્તાને હોવી પડે છે. સ્વચ્છંદ નો પ્રકાર દેવ વિષયક છે. આ શાસ્ત્ર વિષયક લીધો સર્વજ્ઞ વિતરાગ દેવ સાક્ષાત તો અત્યારે 2500 વર્ષથી એ પરિસ્થિતિ રહી નથી, પરંતુ સર્વજ્ઞ વિતરાગ દેવની પ્રતિમાની સ્થાપના કરવાની પરંપરા ચાલે છે. તે પ્રતિમામાં કોઈ વિકૃતિ કરવી અથવા વિતરાગ પ્રતિમાની સ્થાપના કોઈ પણ બાને વિરોધ અથવા નિષેધ કરવો તે સતદેવ તત્વનો અભિનય છે, તે જીવનો સ્વચ્છંદ છે. અને તેથી દર્શન વૃદ્ધિગત થઈ જાય છે, અત્યંત વૃદ્ધિગત થઈ જાય છે. તેથી સર્વજ્ઞ વિતરાગ દેવની પ્રતિમા કે જે જીવના સ્વસંવેદનના પ્રકાશનના કારણભૂત છે એમ જાણીને શા માટેની સ્થાપના કરવામાં આવે છે કે અનંત સ્વસંવેદનની મૂર્તિ છે. એવી મૂર્તિ છે કે જેની અંદર અનંત સ્વસંવેદન પ્રકાશમાન છે, કે જેના સ્વસંવેદનના અવલોકન માત્રથી અવલોકન કરનારને સ્વસંવેદન જાગૃત થાય એવું જે પ્રતિમાનંદીનું નિમિત્તત્વ છે તેની મૂળ આમનામાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ન થવી જોઈએ. મૂળ આમના અનુસાર એ સ્થિતિ જળવાઈ રહેવી જોઈએ એવા અભિપ્રાયપૂર્વક સ્વ પર હિતાર્થે તેની સ્થાપના કરવા યોગ્ય છે. અને તેની સ્થાપના થતી હોય તો તે કરવી, કરાવવી અને અનુમોદવી એ મોક્ષ જીવનો ધર્મ છે. પરંતુ તેનો નિષેધ કરવો, વિરોધ કરવો તે મોક્ષને સ્વચ્છંદ સિવાય અને દર્શન મોહનું નુકસાન કરવા સિવાય બીજો કોઈ કારણ એમાં થતો નથી. ત્યાર પછી કહી દેવો છે કે 12 અંગના સારભૂત સિદ્ધાત્માની અનુભૂતિ જેને પ્રાપ્ત છે એવા જે જ્ઞાની પુરુષ છે તેના એક વચનમાં અનંત આગમ ગર્ભિત રહેલા છે. કૃપાળુ દેવ તો એક શબ્દમાં અનંત આગમ છે એમ કહે છે, એક વચનમાં નહીં પણ એક શબ્દમાં પણ અનંત આગમ ભરેલા છે. તો પણ તે વચનોને સંમત કરવાને બદલે એ વચનોને સંમત કરવા જતા આગમ આધારનો આગ્રહ રાખવો, એમાં અનંત આગમ ભરેલા હોવા છતાં આગમ આધારનો આગ્રહ રાખવો તે પણ જીવનો સાચો છે. જો પુરુષ પ્રમાણ છે તો તેનું વચન પણ પ્રમાણ છે. ભલે સત્પુરુષ એમ કહે, જ્ઞાની ભલે એમ કહે, પણ આગમમાં છે કે નહીં તો હું માનું ને નહીતર ન માનું. આ જીવનો સ્વચ્છ છે, બીજું કઈ નથી. અને તે જ્ઞાની પુરુષના વચન પ્રત્યે અવિશ્વાસને પ્રદર્શિત કરે છે એવો સ્વચ્છ દર્શન મોટી વૃદ્ધિનું કારણ. એમ નહીં થવું જોઈએ. જ્ઞાનીના પ્રત્યેક વચનમાં, જ્ઞાનીના પ્રત્યેક વચનમાં તો અનંત નયોની સંધિ લાગેલી હોય છે. કેમ કે અનંત નયો જેમાંથી પ્રગટ થાય છે એ સર્વ નયોનો ન્યાયાધીશ નાયક પરમાત્મા એની દ્રષ્ટિના કબજામાં છે. એવા જે જ્ઞાની પુરુષ છે એનું એક વચન પણ અનંત દયોની સંધિ લઈને એટલે એવો વિશ્વાસ રાખીને પારમાર્થિક લાભનું કારણ પોતાને કેવી રીતે છે એવા અર્થના અર્થની ગંભીરતાને જેને વચન અર્થનું ગાંભીર્ય કહેવામાં આવે છે એવા દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને સત્પુરુષના વચનોનો સમાદર કરવો, કદી પણ એમાં આગમ આધાર માગીને અવિશ્વાસ પ્રદર્શિત કરવો નહીં જોઈએ. આ એક ઘણા મનુષ્યજીવોને નુકસાન થાય એવા પરિણામ હોય છે ક્યારેક ક્યારેક. કે ભલે જ્ઞાની એમ કહે પણ આગળમાં એવી વાત ક્યાં લખી છે? અને ખાસ કરીને આ તો શુક્રપ્રદેવના પત્રો છે, આગળની અંદર એવી વાત ક્યાં છે? એક વચનમાં એક શબ્દમાં અનંત આગમ ભરેલા છે એટલો વિશ્વાસ અનુભવ ઘટે છે. અને તો જ એમના વચન પ્રત્યે પ્રીતિ થાય, ભક્તિ થાય, સ્વચ્છંદ નિરોધ ભક્તિ થાય અને આજ્ઞાકારીતા ઉત્પન્ન થાય. જ્ઞાનીના પ્રત્યેક વચનોમાં આ પ્રકાર રહેલો છે એ પહેલેથી જ અભિપ્રાયની અંદર હોવું ઘટે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની 11મી ગાથામાં તો એમ કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેન ઉપકાર એવો લક્ષ થયા વિના ઉદય ન આત્મવિચાર. પ્રત્યક્ષ સત્પુરુષનું મહત્વ આટલું ભાષ્યા વિના આત્મકલ્યાણનો વિચાર ઉગ્યો છે એવું પણ કૃપાળુ દેવને લાગતું નથી. અથવા એવા જીવ માટે એ આત્મકલ્યાણના વિચારકોટીમાં આવ્યો છે એવું પણ એ સંમત કરતા નથી. એને આત્મકલ્યાણનો વિચાર ઉગ્યો છે એ વાત પોતે સ્વીકારતા નથી. ઉક્ત વચનામૃત અનુસાર પ્રત્યક્ષ સત્પુરુષના ઉપકાર અર્થાત પ્રત્યક્ષ સત્પુરુષ પ્રત્યેની યથોચિત ભક્તિ ન હોવાને કારણે ગુણસ્થાન આદિનું માપ મુખ્ય કરીને ભક્તિની ન્યૂનતાનો વિચાર આવે છે તે વાસ્તવમાં અભક્તિનો પ્રકાર છે. અથવા પ્રત્યક્ષ જ્ઞાનીની અન્ય પરોક્ષ જ્ઞાની સાથે તુલના કરવામાં આવે છે ત્યાં પણ ભક્તિના સ્થાને અભક્તિના પરિણામ થયા વિના રહેતા નથી. જાણે કે અજાણે, કેમ કે પ્રત્યક્ષ નો કોઈ પણ બીજો પર્યાય નથી, પ્રત્યક્ષ નો કોઈ બીજો વિકલ્પ નથી, પ્રત્યક્ષ નો કોઈ બીજો પર્યાય નથી, કોઈ એનો ઓલ્ટરનેટિવ નથી કે જે પ્રત્યક્ષ નું સ્થાન પૂર્તિ કરી શકે. તેથી ઉક્ત પદ અનુસાર પ્રત્યક્ષ સત્પુરુષના ઉપકારને સમજીને, સર્વાધિક ઉપકારી માનીને તેમના ચરણોની વિનય ઉપાસના કરવી એ પરમ ધર્મ છે, તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય. નહીતર પ્રત્યક્ષ યોગ મળે તો પણ જ્ઞાન પ્રાપ્તિ પ્રત્યક્ષ. પછી એક સત્સંગ એવો પ્રકાર લીધો છે કે પ્રત્યક્ષ જ્ઞાનીની અતિશય ભક્તિ ને નિમિત્ત પ્રધાનતા સમજવી. ઠીક, કાં તો નિમિત્તાધીન વાત છે, નિમિત્તાધીન દ્રષ્ટિની વાત છે, કેમ કે તો નિમિત્ત પડે છે ને. નિમિત્ત કહેતા જ્ઞાનીની વિદ્યમાનતાનું મહત્વ આવવાને બદલે હલકા પણ અનુભવાય છે. આ તો નિમિત્ત છે, મને મારે તો ઉપાદાનથી કામ લેવાનું છે. નિમિત્ત ઉપાદાનનો વિષય પણ સમજાય અને અયથાર્થપણે સમજાય ત્યારે આવો સ્વચ્છંદ ઉત્પન્ન થયા જ્ઞાને તો તરસ લાગે અને પાણી ગોતે ત્યારે નિમિત્તાધીન પણ નથી દેતા. રોગ થાય, ડોક્ટર પાસે જાય ત્યારે નિમિત્તાધીન પણ નથી દેતા. ભૂખ લાગે, આહાર લે ત્યારે નિમિત્તાધીન પણ નથી દેતા. પણ પ્રત્યક્ષ પુરુષનો વિષય ચાલે ત્યારે અંદરથી અજ્ઞાન આત્મા માથું કાઢે છે. એવો સ્વચ્છંદ કર્તવ્ય નથી, કરવા યોગ્ય. પરંતુ અનંત ભાવના છેદ કરવા વાળા સજીવન મૂર્તિને પ્રત્યક્ષ સમાગમનો ફળ તો અનંત ભાવનો છેદ થાય એવું છે એમ માનીને, એમ સમજીને પોતાના ઉપાદાનમાં પુરુષાર્થની જાગૃતિ સહિત અનન્ય ભક્તિના પરિણામ થવા, ઉપાદાનની જાગૃતિ સહિત અનન્ય ભક્તિના પરિણામ થવા તો સ્વચ્છંદ ઉત્પન્ન થાય, સ્વચ્છંદની હાનિ થાય અને દર્શન ભવનનો અનુભવ સુગમતાથી ઘટી જાય, સહેલાઈથી ઘટી જાય. એનું એક પ્રકાર જાણીને એ વિષયનું પ્રતિપાદન ગોપાળુ દેવે વારંવાર કર્યું છે. ભક્તિમાં અહીંયા રાગની પ્રધાનતા નથી, સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિ થાય માટે રાગની પ્રધાનતા છે એવો વિચાર એ પણ જાણે અજાણે સ્વચ્છંદ પ્રવૃત્તિ સિવાય બીજું કઈ નથી. વાસ્તવમાં સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિ સત્પુરુષના ઓળખાણને લઈને જ્ઞાન પ્રધાનતાથી આ ઉત્પન્ન થયેલા પરિણામ છે એમ સમજવા યોગ્ય છે. રાગની પર્યાય નહીં લેતા જ્ઞાનની પર્યાય ત્યાં મુખ્ય ગણવા યોગ્ય છે. જો રાગની પર્યાયને મુખ્ય ગણવામાં આવે તો એ રીતે પણ એ ભક્તિનું જે મૂલ્યાંકન છે એને તુલના કરવામાં આવે છે એમાં ઘણો મોટો ફેર મળે છે. જે જીવને ભવ ભ્રમણનો ભય નથી રહેતો, તે પ્રત્યક્ષ જ્ઞાનીના અતિશય ભક્તિના પ્રધાનતા વાળા પરિણામમાં નિમિત્ત પ્રધાનતા અને બચવાની કોઈ આશા ન દેખાતી હોય, તારી બાજુ પાણી પાણી ક્યાં કિનારો દેખાતો ન હોય અને ડૂબી ગયા સિવાય બીજો કોઈ અહીંયા જગ્યા દેખા અવકાશ દેખાતો ન હોય, ત્યાં કોઈ ઉપરથી હેલિકોપ્ટર માંથી ખુરશી નીચે ઉતારે દોરું બાંધી ત્યારે ત્યાં ઉપાદાનની પ્રધાનતા ગણે કે નિમિત્તની પ્રધાનતા ગણે બચવા માટે એને નક્કી એમ થાય કે ખરેખર કોઈ પરમાત્મા છે મને બચાવનારા, નહીંતર અત્યારે અહીંયા ક્યાંથી આવે? એને ભગવાન સિવાય એમાં બીજા દર્શન થાય મને? એનું મોઢું ઉપર વાળાનું ન જોયું હોય તો તેઓ જોઈને નહીં એમ નો કે એની શિકલ જોયું તો માનો નહીતર નહીં માનો એમ કે ગમે તે હોય છે કોઈ ભગવાન ઉપરથી ખુરશી ઉતારી આવે એમ જ મારે એક મરણથી બચાવે ને તો એનો ભગવાન તરીકે સ્વીકાર કરે. હવે આ જીવ એવી જ રીતે ભવ સમુદ્રમાં ડૂબી ગયો છે, ભવ સમુદ્રની મધ્યમાં છે, ખરેખર ક્યાંય કિનારો હાથમાં આવે એવું નથી. એ વખતે સત્પુરુષનો યોગ થાય, જન્મ મરણનો નાશ થાય એવી વાત કહેનારનો પ્રત્યક્ષ યોગ થાય ત્યારે એને એમાં એના ભગવાનના દર્શન થવા શકે છે. પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના ન આવે તો એ ભવ ભ્રમણથી ભય પામ્યો નથી એમ સમજી લેવું, એને ડર નથી ભવ ભ્રમણ, એ વાત ચોક્કસ છે. તેથી જે જીવ એ પ્રકારના સ્વચ્છંદથી બચીને સ્વચ્છંદથી પ્રતિપક્ષ એવા કેવા ભાવમાં આવે કે જેથી એને દર્શનનો અભાવ થઈને નિર્વાણ પદ સુધીની સિદ્ધિની પ્રાપ્તિ થાય એવું આશ્વાસન આત્મસિદ્ધિના ઉપરોક્ત પદમાં છે. આત્મસિદ્ધિમાં એ વિષય પ્રસિદ્ધ કર્યો છે, પ્રત્યક્ષ સદગુરુ સમયની પરોક્ષ સિદ્ધિનો ઉપકાર. એ પ્રકારે અહીંયા સ્વચ્છંદના વિષયના કેટલાક ભેદ પ્રભેદો નિરૂપણ કર્યા છે, જેને જે પોતાને જે પ્રકારનો દોષ લાગુ પડતો હોય એ સંબંધમાં એ વિશે વિચારવા જઈએ. હવે પત્રમાં આગળ એમ કહે છે કે પોતાના દોષને નિષ્પક્ષપણે અવલોકન કરતા સ્વચ્છંદ થોડી અથવા ઘણા પ્રમાણમાં હાનિ પામે હોય, જેટલા પ્રમાણમાં સ્વચ્છંદ હાનિ પામે હોય ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. આત્મ સ્વરૂપનો બોધ થવાનું બીજ બવાય છે એવી ભૂમિને મુમુક્ષુની ભૂમિકા કહેવામાં આવે છે. આત્મજ્ઞાન પછી થાય છે, એ પહેલા એનું બીજ બવાય છે, બીજમાંથી અંકુર ફૂટે છે એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. એ પહેલા એની ભૂમિકા અવશ્ય હોય છે અને એ ભૂમિકા કઈ? કે જેટલો સ્વચ્છંદ હાનિ પામ્યો તેટલી બોધ બીજી ભૂમિકા યોગ્ય થઈ છે. વિશેષ હાનિ પામ્યો હોય તો બહુ સારી ભૂમિ છે, જલ્દી અંકુર ફૂટશે. ઓછી હાનિ પામ્યો હોય તો જરા વાર લાગશે, પણ બોધ બીજની યોગ્ય ભૂમિકા તો એ જ છે કે જ્યાં સ્વચ્છંદની હાનિ થઈ હોય અને દર્શન મોરનો ભાગ ઘટ્યો હોય. સ્વચ્છંદ જ્યાં પ્રાણ દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. શું કહે છે કે મોક્ષનું જેને લક્ષણ ધ્યેય થયું હોય ત્યાર પછી કેટલીક આત્મજાગૃતિ આવીને પોતાના દોષનું નિષ્પક્ષપણે અવલોકન કરતો હોય અને તેથી સ્વચ્છંદની હાનિ થઈ હોય ત્યાર પછી પણ માર્ગની પ્રાપ્તિને રોકનારા કેટલાક કારણો છે એ કારણોમાંથી ત્રણ કારણોનું અહીંયા ખાસ વર્ણન કરવામાં આવ્યું છે.
શાશ્વત હોય તો નિર્બાધ હોય તે જ શાશ્વત રહે જે બાધા પામે તે શાશ્વત રહી શકે નહીં. એટલે મારું સ્વરૂપ અવ્યા બાદ શાશ્વત છે એવું નિશંકપણે મોક્ષની ભૂમિકામાં થયું નહીં હોવાને લીધે પોતાની સલામતી દેખાતી નથી. એટલે જીવ સંયોગનો ઉદ્ગળ પર્યાયનો આધાર લેવાની વૃત્તિમાં સુખ બુદ્ધિએ ત્યાં તે પ્રકારના પરિણામને રોકી શકતો નથી. એ પરિણામ ચાલી જ જાય છે અને સતત ચાલતા રહે છે. એક તો સતમાં ભૈયાતીની નિર્બાધતા અને શાશ્વતતાની નિશંકતા નથી, અથવા બીજી રીતે તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. મારો પરમ આનંદ મારા સ્વરૂપમાં છે અને મારું સ્વરૂપ છોડીને મારો આનંદ ક્યાંય નથી એવું પણ નિશ્ચય નથી. એવો નિશ્ચય નહીં વર્તતો હોવાને લીધે અને એ તો પ્રતિભાસે તો નિશ્ચય આવે ને, પ્રતિભાસ વગર તો નિશ્ચય આવે ને. અનાદિથી આનંદનું સ્થાન બીજે ક્યાંક છે, ક્યાંક ને ક્યાંક કલ્પના કરીને જીવ તે પ્રકારના પરિણામના ખેંચાણમાંથી દૂર થઈ શકતો નથી. એ ખેંચાણ એને સુખ બુદ્ધિએ ચાલુ કરી છે, નથી તો તે પદાર્થોની મહત્તા જ હતી કે નથી તે પદાર્થોનો ખેંચાણ મળતો, એનું મહત્વ છૂટતું નથી. અને ત્યાં સુધી અલ્પ પણ સુખેચ્છા એટલે ઊંડે ઊંડે પણ સુખેચ્છા રહે છે, અથવા તો નહીતર અથવા તો એટલે શું, અથવા કોઈ એક પ્રકાર એવો પણ છે પણ કે મુમુક્ષુતામાં પણ કેટલો આનંદ અનુભવાય છે, કે સંતોષ પકડે છે, આનંદ અનુભવાય છે. કારણ કે કશાય તીવ્ર થતો નહીં હોવાને લીધે અને કશાયની મંદતામાં મનને શાંતિ રહેતી હોવાને લીધે એ સંતોષ પકડાય છે. એ પણ માર્ગની પ્રાપ્તિનું બાધક કારણ છે. ત્યાં દર્શન મોડવાનો ભાગ પડતો નથી, પણ ઉલટાની પર્યાય બુદ્ધિ તીવ્ર થાય છે. જે તે પર્યાયમાં સંતોષ થવો તે પર્યાય બુદ્ધિની તીવ્રતા થવામાં એક વધુ કારણ દાખલ થઈ જાય છે. મોક્ષતામાં પણ કેટલો આનંદનો અનુભવાય છે તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર એટલે અનુકૂળતા સારી લાગે છે. જ્યાં અનુકૂળતાઓ સારી લાગે છે ત્યાં આત્મ પ્રત્યે પુરુષાર્થ નો ઉપાડ આવી શકતો નથી. આ એક એવા પ્રકારના પરિણામ છે કે જે પોતાના સામર્થ્યને ભૂલાવનારા છે, પોતાના અનંત સામર્થ્યને ભૂલાવનારા પરિણામ છે. સંતોષાઈ જવું એવો પ્રકાર હોવો ઘટે નહીં કે થોડો ઘટે નહીં એમ કહેવાય.